ક્રમાંક 203. આ બધે બહાર સ્થૂળ ઉપયોગ થઈ રહ્યો છે. તે બધેથી ઉઠાવી ખૂબ જ ધીરો થઈ દ્રવ્યને પકડ. વર્ણ નહીં, ગંધ નહીં, રસ નહીં, દ્રવ્યેન્દ્રિય પણ નહીં, અને ભાવેન્દ્રિય પણ દ્રવ્યનું સ્વરૂપ નથી. જોકે ભાવેન્દ્રિય છે તો જીવની જ પર્યાય, પણ તે ખંડ ખંડ રૂપ છે, ક્ષાયોપશમિક જ્ઞાન છે, અને દ્રવ્ય તો અખંડને પૂર્ણ છે. માટે ભાવેન્દ્રિયના લક્ષ્ય પણ તે પકડાતું નથી. આ બધાથી પેલે પાર દ્રવ્ય છે, તેને સૂક્ષ્મ ઉપયોગ કરીને પકડ. ક્રમાંક 204. આત્મા તો અનંત શક્તિઓનું પિંડ છે. આત્મામાં દ્રષ્ટિ સ્થાપવાથી અંદરથી જ ઘણી વિભૂતિ પ્રગટે છે. ઉપયોગને સૂક્ષ્મ કરી અંદર જવાથી ઘણી સ્વભાવભૂત રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટે છે. અંદર તો આનંદનો સાગર છે, જ્ઞાન સાગર, સુખ સાગર, એ બધું અંદર આત્મામાં જ છે. જેમ સાગરમાં ગમે તેટલા જોરદાર તરંગો ઉછળ્યા કરે તો પણ તેમાં વધઘટ થતી નથી, તેમ અનંત અનંત કાળ સુધી કેવળ જ્ઞાન વહ્યા કરે તો પણ દ્રવ્ય તો એવું ને એવું જ રહે છે. ક્રમાંક 205. ચૈતન્યની અગાધતા, અપૂર્વતા અને અનંતતા બતાવનારા ગુરુના વચનો વડે શુદ્ધાત્મદેવ બરાબર જાણી શકાય છે. ચૈતન્યના મહિમાપૂર્વક સંસારનો મહિમા છૂટે તો જ ચૈતન્યદેવ સમીપ આવે છે. હે શુદ્ધાત્માદેવ, તારા શરણે આવવાથી જ આ પંચ પરાવર્તન રૂપી રોગ શાંત થાય છે. જેને ચૈતન્યદેવનો મહિમા લાગ્યો તેને સંસારનો મહિમા છૂટી જ જાય છે. અહો, મારા ચૈતન્યદેવમાં તો પરમ વિશ્રાંતિ છે, બહાર નીકળતા તો અશાંતિ જ લાગે છે. હું નિર્વિકલ્પ તત્વ જ છું, જ્ઞાનાનંદથી ભરેલું જે નિર્વિકલ્પ તત્વ, બસ તે જ મારે જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. ક્રમાંક 206. જ્ઞાનીએ ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. અભેદમાં જ દ્રષ્ટિ છે. હું તો જ્ઞાનાનંદમય એક વસ્તુ છું, તેને વિશ્રાંતિનો મહેલ મળી ગયો છે, જેમાં અનંતો આનંદ ભરેલો છે. શાંતિનું સ્થાન, આનંદનું સ્થાન એવો પવિત્ર ઉજ્જવળ આત્મા છે. ત્યાં જ્ઞાયકમાં રહી જ્ઞાન બધું કરે છે, પણ દ્રષ્ટિ તો અભેદ ઉપર જ છે. જ્ઞાન બધું કરે પણ દ્રષ્ટિનું જોર એટલું છે કે પોતાને પોતા તરફ ખેંચે છે. ક્રમાંક 207. હે જીવ, અનંતકાળમાં શુદ્ધોપયોગ ન કર્યો તેથી તારો કર્મરાશિ ક્ષય થયો નહીં. તું જ્ઞાયકમાં ઠરી જા તો એક શ્વાસોચ્છવાસમાં તારા કર્મો ક્ષય થઈ જશે. તું ભલે એક છો, પણ તારી શક્તિ અનંતી છે. તું એક અને કર્મ અનંત, પણ તું એક જ અનંતી શક્તિવાળો બધાને પહોંચી વળવા બસ છો. તું ઊંઘે છે માટે બધા આવે છે, તું જાગ તો બધા એની મેળે ભાગી જશે. ક્રમાંક 208. બાહ્ય દ્રષ્ટિથી કાંઈ અંતરદૃષ્ટિ પ્રગટ થતી નથી. આત્મા બહાર નથી, આત્મા તો અંદરમાં જ છે. માટે તારે બીજે ક્યાંય જવું નહીં, પરિણામને ક્યાંય ભટકવા દેવા નહીં. તેને એક આત્મામાં જ વારંવાર લગાડ, વારંવાર ત્યાં જ જવું, એને જ ગ્રહણ કરવું, આત્માના જ શરણે જવું. મોટાના આશ્રયે જ બધું પ્રગટ થાય છે. અગાધ શક્તિવાળા ચૈતન્ય ચક્રવર્તીને ગ્રહણ કર, આ એકને જ ગ્રહણ કર. ઉપયોગ બહાર જાય પણ ચૈતન્યનું આલંબન એને અંદરમાં જ લાવે છે. વારંવાર વારંવાર એમ કરતાં 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 સ્વરૂપમાં લીનતા જામતા જામતા ક્ષપક શ્રેણી પ્રગટીને પૂર્ણ થઈ જાય છે. જે વસ્તુ છે તે ઉપર જ તારી દ્રષ્ટિનો દોર બાંધ, પર્યાયના આલંબને કાંઈ ન થાય. ક્રમાંક 209. જેમ રાજા પોતાના મહેલમાં ઊંડો ઊંડો રહે છે, તેમ ચૈતન્ય રાજા ઊંડા ઊંડા ચૈતન્યના મહેલમાં જ વસે છે, ત્યાં જા. ક્રમાંક 210. તું પોતે માર્ગ જાણતો નથી ને જાણેલાને સાથે રાખે નહીં તો તું એક ડગલું પણ કઈ રીતે ભરીશ? તું પોતે આંધળો અને જો ગુરુવાણીનું અને શ્રુતનું અવલંબન ન રાખ તો સાધકનો માર્ગ જે અંદરમાં છે તે તને કેમ સૂઝશે? સંકિત કેમ થશે? સાધકપણું કેમ આવશે? કેવળ કેમ પ્રગટ છે? અનંતકાળનો અજાણ્યો માર્ગ ગુરુવાણી અને આગમ વગર જણાતો નથી. સાચો નિર્ણય તો પોતે જ કરવાનો છે, પણ તે ગુરુવાણી અને આગમના અવલંબને થાય છે. સાચા નિર્ણય વગર, સાચા જ્ઞાન વગર સાચું ધ્યાન થઈ શકતું નથી. માટે તું શ્રુતના અવલંબનને શ્રુતના ચિંતવનને સાથે જ રાખજે. શ્રવણ યોગ હોય તો તત્કાળ બોધક ગુરુવાણીમાં અને સ્વાધ્યાય યોગ હોય તો નિત્ય બોધક એવા આગમમાં પ્રવર્તન રાખજે. તે સિવાયના કાળમાં પણ ગુરુવાણીને આગમે બતાવેલા ભગવાન આત્માના વિચારને મંથન રાખજે. ક્રમાંક 211. વસ્તુનું સ્વરૂપ બધા પડખેથી જ્ઞાનમાં જાણી અભેદ જ્ઞાન પ્રગટ કર. અંદરમાં સમાયા તે સમાયા અનંત અનંત કાળ સુધી અનંત અનંત સમાધિ સુખમાં લીન થયા. બહુલોક જ્ઞાન ગુણે રહિતા પદ નહીં પામી શકે, માટે તું તે જ્ઞાન પદને પ્રાપ્ત કર. તે અપૂર્વ પદની ખબર વગર કલ્પિત ધ્યાન કરે પણ ચૈતન્ય દેવનું સ્વરૂપ શું છે, આવા રતન રાશિ જેવા તેના અનંત ગુણોનો સ્વામી કેવો છે તે જાણ્યા વગર ધ્યાન કેવું? જેનું ધ્યાન કરવું છે તે વસ્તુને ઓળખ્યા વિના, તે ગ્રહણ કર્યા વિના ધ્યાન કોના આશ્રયે થશે? એકાગ્રતા ક્યાં જામશે? ક્રમાંક 212. એક સત્લક્ષણ આત્મા, એનો જ પરિચય રાખજે. જેવો જેને પરિચય એવી જ એની પરિણતિ. તું લોકાગ્રે વિચરનારો લૌકિક જનોનો સંગ કરીશ તો તારી પરિણતિ પલટી જવાનું કારણ થશે. જેમ જંગલમાં સિંહ નિર્ભયપણે વિચરે, તેમ તું લોકથી નિરપેક્ષપણે તારા પરાક્રમથી પુરુષાર્થથી અંદર વિચરજે. ક્રમાંક 213. લોકોના ભયને ત્યાગી ઢીલાશ છોડી પોતે દ્રઢ પુરુષાર્થ કરવો. લોક શું કહેશે એમ જોવાથી ચૈતન્ય લોકમાં જઈ શકાતું નથી. સાધકને એક શુદ્ધ આત્માનો જ સંબંધ હોય છે. નિર્ભયપણે ઉગ્ર પુરુષાર્થ કરવો, બસ તે જ લોકાગ્રે જનાર સાધક વિચારે છે. ક્રમાંક 214. સદગુરુના ઉપદેશરૂપ નિમિત્તમાં નિમિત્તપણાની પૂર્ણ શક્તિ છે, પણ તું તૈયાર ન થાય તો, તું આત્મદર્શન પ્રગટ ન કર તો, અનંત અનંત કાળમાં ઘણા સંયોગ મળ્યા પણ તે અંતરમાં ડૂબકી મારી નહીં, તું એકલો જ છો. સુખ દુઃખ ભોગવનાર, સ્વર્ગ કે નરકમાં ગમન કરનાર કેવળ તું એકલો જ છો. જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે. જીવ એકનું નિપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. તું એકલો જ મોક્ષ જનાર છો, માટે તું આત્મદર્શન પ્રગટ કર. ગુરુની વાણી સાંભળી વિચાર કર, પ્રતીતિ કર ને ઠર, તો તને અનંત જ્ઞાનને સુખનું ધામ એવા નિજ આત્માના દર્શન થશે. ક્રમાંક 215. મુમુક્ષુ જીવ શુભમાં જોડાય પણ પોતાની શોધક વૃત્તિ વહી ન જાય. પોતાના સત્સ્વરૂપની શોધ ચાલુ રહે એવી રીતે જોડાય. શુદ્ધતાનું ધ્યેય છોડીને શુભનો આગ્રહ ન રાખે. વળી તે હું શુદ્ધ છું, હું શુદ્ધ છું કરીને પર્યાયની અશુદ્ધતા ભૂલાઈ જાય, સ્વચ્છંદ થઈ જાય એમ ન કરે. શુષ્ક જ્ઞાની ન થઈ જાય, હૃદયને ભીંજાયેલું રાખે. ક્રમાંક 216. સંસારથી ખરેખરા થાકેલાને જ સમ્યક દર્શન પ્રગટ થાય છે. વસ્તુનો મહિમા બરાબર ખ્યાલમાં આવ્યા પછી તે સંસારથી એટલો બધો થાકી જાય છે કે મારે કાંઈ જોઈતું જ નથી, એક નિજ આત્મદ્રવ્ય જ જોઈએ છે એમ દ્રઢતા કરી બસ દ્રવ્ય તે જ હું એવા ભાવે પરિણમી જાય છે. બાકી બધું કાઢી નાખે છે. દ્રષ્ટિ એકેય ભેદને સ્વીકારતી નથી. શાશ્વત દ્રવ્ય ઉપર ટકેલી દ્રષ્ટિ મને સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન થયું કે નહીં એમ જોવા નથી બેસતી. એને દ્રવ્ય દ્રષ્ટિવાળા જીવને ખબર છે કે અનંત કાળમાં અનંત જીવોએ આવી રીતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપીને અનંતી વિભૂતિ પ્રગટ કરી છે. દ્રવ્ય દ્રષ્ટિ હોય તો પછી દ્રવ્યમાં જે જે હોય તે પ્રગટ થાય જ. છતાં મને સમ્યક દર્શન થયું, મને અનુભૂતિ થઈ એમ દ્રષ્ટિ પર્યાયમાં ચોંટી નથી જતી. તે તો પ્રારંભથી પૂર્ણતા સુધી બધાને કાઢી નાખી દ્રવ્ય ઉપર જ સ્થપાયેલી રહે છે. કોઈ પણ જાતની આશા વગર તદ્દન નિસ્પૃહ ભાવે જ દ્રષ્ટિ પ્રગટ થાય છે. ક્રમાંક 217. દ્રવ્યમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય બધું હોવા છતાં કંઈ દ્રવ્યને પર્યાય બંને સમાન કોટીના નથી. દ્રવ્યની કોટી ઊંચી જ છે, પર્યાયની કોટી નાની જ છે. દ્રવ્ય દ્રષ્ટિવાળાને અંદરમાં એટલા બધા રસકસવાળું તત્વ દેખાય છે કે તેની દ્રષ્ટિ પર્યાયમાં ચોંટતી નથી. ભલે અનુભૂતિ થાય પણ દ્રષ્ટિ અનુભૂતિમાં પર્યાયમાં ચોંટી જતી નથી. અહો, આવો આશ્ચર્યકારી દ્રવ્ય સ્વભાવ પ્રગટ્યો એટલે કે અનુભવમાં આવ્યો એમ જ્ઞાન જાણે, પણ દ્રષ્ટિ તો શાશ્વત સ્તંભ ઉપર દ્રવ્ય સ્વભાવ ઉપર જામેલી તે જામેલી જ રહે છે. ક્રમાંક 218. કોઈ એકાંતમાં વસનાર એકાંત પ્રેમી માણસ હોય, એને પરાણે બાહ્ય કાર્યમાં જોડાવું પડે તો તે ઉપલકપણે જોડાતો દેખાય ખરો, પણ કોણ જાણે તે બહારમાં આવ્યો છે કે નહીં. અથવા કોઈ ઘણો નબળો માણસ હોય ને એના માથે કોઈ કામનો બોજો મૂકે તો તેને કેટલું આકરું લાગે. એવી રીતે જ્ઞાનીને જ્ઞાનધારા વર્તતી હોવાથી બહારના કાર્યમાં જોડાવું બોજારૂપ લાગે છે. ક્રમાંક 219. ગમે તેવી કટોકટીમાંથી પોતાના જ્ઞાન ધ્યાનનો સમય ખેંચીને કાઢી લેવો. આ અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે, તેને વ્યર્થ જવા ન દેવો. ક્રમાંક 220. જ્ઞાયક પરિણતિનો દ્રઢ અભ્યાસ કર. શુભ ભાવના કર્તૃત્વમાં પણ આખા લોકનું કર્તાપણું સમાયેલું છે. ક્રમાંક 221. સર્વસ્વપણે ઉપાદે માત્ર શુદ્ધોપયોગ. અંતર મુહૂર્ત નહીં પણ શાશ્વત અંદર રહી જવું તે જ નિજ સ્વભાવ છે, તે જ કર્તવ્ય છે. ક્રમાંક 222. મુનિઓ વારંવાર આત્માના ઉપયોગની આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે. તેમની દશા નિરાળી, પરના પ્રતિબંધ વિનાની, કેવળ જ્ઞાયકમાં પ્રતિબદ્ધ માત્ર નિજ ગુણોમાં જ રમણશીલ નિરાલંબી હોય છે. મુનિરાજ મોક્ષ પંથે પ્રયાણ ચાલુ કર્યા તે પૂરા કરે છે. ક્રમાંક 223. શુદ્ધાત્મામાં ઠરવું તે જ કાર્ય છે, તે જ સર્વસ્વ છે. ઠરી જવું તે જ સર્વસ્વ છે. શુભ ભાવ આવે પણ તે સર્વસ્વ નથી. ક્રમાંક 224. અંતરાત્મા તો દિવસ ને રાત, અંતરંગમાં આત્મા, આત્માને આત્મા, એમ કરતાં કરતાં અંતરાત્મ ભાવે પરિણમતા પરિણમતા પરમાત્મા થઈ જાય છે. ક્રમાંક 225. અહો, અમોઘ રામબાણ જેવા ગુરુવચનો જો જીવ તૈયાર હોય તો વિભાવ તૂટી જાય છે, સ્વભાવ પ્રગટ થાય છે, અવસર ચૂકવા જેવો નથી. ક્રમાંક 226. પોતાનો અગાધ ગંભીર જ્ઞાયક સ્વભાવ પૂર્ણ રીતે જોતા આખો લોકાલોક ભૂત ભવિષ્યની પર્યાય સહિત સમય માત્રમાં જણાઈ જાય છે. વધારે જાણવાની આકાંક્ષાથી બસ થાવ સ્વરૂપ નિશ્ચળ જ રહેવું યોગ્ય છે. ક્રમાંક 227. શુદ્ધ નયના વિષયભૂત આત્માની સ્વાનુભૂતિ સુખરૂપ છે. આત્મા સ્વયમેવ મંગળરૂપ છે, આનંદરૂપ છે. તેથી આત્માની અનુભૂતિ પણ મંગળરૂપ અને આનંદરૂપ છે. ક્રમાંક 228. આત્માના અસ્તિત્વને ઓળખીને સ્વરૂપમાં ઠરી જા, બસ. તારું અસ્તિત્વ આશ્ચર્યકારી અનંત ગુણ પર્યાયથી ભરેલું છે. તેનું પૂર્ણ સ્વરૂપ ભગવાનની વાણીમાં પણ પૂરું આવી શકતું નથી. તેને અનુભવી તેમાં ઠરી જા. ક્રમાંક 229. મુનિને સંયમ, નિયમ ને તપ બધામાં આત્મા સમીપ હોય. અહો, તું તો આત્માની સાધના કરવા નીકળ્યો, ત્યાં આ લૌકિક જનના પરિચયનો રસ કેમ? તારે શુદ્ધિ વધારવી હોય, દુઃખથી છૂટવાની ભાવના હોય તો અધિક ગુણવાળા કે સરખા ગુણવાળાના સંગમાં વસજે. લૌકિક સંગ તારો પુરુષાર્થ મંદ પડવાનું કારણ થશે. વિશેષ ગુણીનો સંગ તારા ચૈતન્ય તત્વને નિહાળવાની પરિણતિ વિશેષ વધવાનું કારણ થશે. અચાનક આવી પડેલા અસત્સંગમાં તો પોતે પુરુષાર્થ રાખી જુદો રહે, પણ પોતે રસપૂર્વક જો અસત્સંગ કરે તો તેની પરિણતિ મંદ પડી જાય. આ તો સ્વરૂપમાં ઝૂલતા મુનિઓને આચાર્ય દેવની ભલામણ છે. નિશ્ચય વ્યવહારની સંધિ જ એવી છે. આ પ્રમાણે પોતાની ભૂમિકા અનુસાર બધાએ સમજી લેવાનું છે. ક્રમાંક 230. આત્મા તો આશ્ચર્યકારી ચૈતન્ય મૂર્તિ. પહેલા ચારે બાજુથી તેને ઓળખી, પછી નય પ્રમાણ વગેરેના પક્ષ છોડી અંદરમાં ઠરી જવું, તો અંદરથી જ મુક્ત સ્વરૂપ પ્રગટ થશે. અંદર સ્વરૂપમાં ઠરી ગયેલા જ્ઞાનીઓ જ સાક્ષાત અતિન્દ્રિય આનંદામૃતને અનુભવે છે. ત એવ સાક્ષાત અમૃતમ પીબંતી. ક્રમાંક 231. આત્માના ગુણ ગાતા ગાતા ગુણી થઈ ગયો, ભગવાન થઈ ગયો. અસંખ્ય પ્રદેશોમાં અનંત ગુણ રત્નોના ઓરડા બધા ખુલ્લા થઈ ગયા. ક્રમાંક 232. જ્ઞાતાનું ધ્યાન કરતા કરતા આત્મા જ્ઞાનમય થઈ ગયો, ધ્યાનમય થઈ ગયો, એકાગ્રતામય થઈ ગયો. અંદર ચૈતન્યના નંદનવનમાં એને બધું મળી ગયું. હવે બહાર શું લેવા જાય? ગ્રહવા યોગ્ય આત્મા ગ્રહી લીધો, છોડવા યોગ્ય બધું છૂટી ગયું. હવે શું કરવા બહાર જાય? ક્રમાંક 233. અંદરથી જ્ઞાન ને આનંદ અસાધારણપણે પૂર્ણ પ્રગટ થયા, તેને હવે બહારથી શું લેવાનું બાકી રહ્યું? નિર્વિકલ્પ થયા તે થયા, બહાર આવતા જ નથી? ક્રમાંક 234. મારે કરવાનું ઘણું બાકી છે એમ માનનારને જ આગળ વધવાનો અવકાશ રહે છે. અનંતકાળમાં મારે આત્માનું કલ્યાણ કરવું છે એવા પરિણામ જીવે ઘણીવાર કર્યા, પણ વિવિધ શુભ ભાવો કરી તેમાં સર્વસ્વ માનીને ત્યાં સંતોષાઈ ગયો. કલ્યાણ કરવાની સાચી વિધિને જાણી નહીં. ક્રમાંક 235. સ્વતઃ સિદ્ધ વસ્તુનો સ્વભાવ વસ્તુથી પ્રતિકૂળ કેમ હોય? વસ્તુનો સ્વભાવ તો વસ્તુને અનુકૂળ જ હોય, પ્રતિકૂળ હોઈ શકે જ નહીં. સ્વતઃ સિદ્ધ વસ્તુ સ્વયં પોતાને દુઃખરૂપ હોઈ શકે જ નહીં. ક્રમાંક 236. મલિનતા ટકતી નથી અને મલિનતા ગમતી નથી, માટે મલિનતા વસ્તુનો સ્વભાવ હોઈ શકે જ નહીં. ક્રમાંક 237. હે આત્મા, તારે જો વિભાવથી છૂટી મુક્ત દશા પ્રાપ્ત કરવી હોય તો ચૈતન્યના અભેદ સ્વરૂપને ગ્રહણ કર. દ્રવ્ય દ્રષ્ટિ સર્વ પ્રકારની પર્યાયને દૂર રાખી એક નિરપેક્ષ સામાન્ય સ્વરૂપને ગ્રહણ કરે છે. દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં ગુણભેદ પણ હોતા નથી. આવી શુદ્ધ દ્રષ્ટિ પ્રગટ કર. આવી દ્રષ્ટિ સાથે વર્તતું જ્ઞાન વસ્તુમાં રહેલા ગુણો તથા પર્યાયોને, અભેદ તેમજ ભેદને વિવિધ પ્રકારે જાણે છે. લક્ષણ પ્રયોજન ઇત્યાદિ અપેક્ષાએ ગુણોમાં ભિન્નતા છે અને વસ્તુ અપેક્ષાએ અભેદ છે એમ જ્ઞાન જાણે છે. આ આત્માની આ પર્યાય પ્રગટ થઈ, આ સમ્યક દર્શન થયું, આ મુનિ દશા થઈ, આ કેવળ જ્ઞાન થયું એમ બધી મહિમાવંત પર્યાયોને તેમજ અન્ય સર્વ પર્યાયોને જ્ઞાન જાણે છે. આમ હોવા છતાં શુદ્ધ દ્રષ્ટિ સામાન્ય સિવાય કોઈ પ્રકારમાં રોકાતી નથી. સાધક આત્માને ભૂમિકા પ્રમાણે દેવગુરુના મહિમાના, શ્રુતચિંતવનના, અણુવ્રત મહાવ્રતના ઇત્યાદિ વિકલ્પો હોય છે, પણ તે જ્ઞાયક પરિણતિને બોજારૂપ છે, કારણ કે સ્વભાવથી વિરુદ્ધ છે. અધૂરી દશામાં તે વિકલ્પો હોય છે. સ્વરૂપમાં એકાગ્ર થતાં, નિર્વિકલ્પ સ્વરૂપમાં વાસ થતાં તે બધા છૂટી જાય છે. પૂર્ણ વિતરાગ દશા થતાં સર્વ પ્રકારના રાગનો ક્ષય થાય છે. આવી સાધક દશા પ્રગટ કરવા યોગ્ય છે. ક્રમાંક 238. તારે જો તારું પરિભ્રમણ ટાળવું હોય તો તારા દ્રવ્યને તીક્ષ્ણ બુદ્ધિથી ઓળખી લે. જો દ્રવ્ય તારા હાથમાં આવી ગયું તો તને મુક્તિની પર્યાય સહેજે મળી જશે. ક્રમાંક 239. શુભનો વ્યવહાર પણ અસાર છે, તેમાં રોકાવા જેવું નથી. કોઈ માણસ નગરનું ધ્યેય બાંધી ચાલવા માંડે તો વચ્ચે વચ્ચે ગામ, ખેતર, ઝાડ બધું આવે, પણ તે બધું છોડતો જાય છે. તેમ સાધકને આ શુભાદિનો વ્યવહાર વચ્ચે આવે, પણ સાધ્ય તો પૂર્ણ શુદ્ધાત્મા જ છે, માટે તે વ્યવહારને છોડતો પૂર્ણ શુદ્ધાત્મ સ્વરૂપમાં જ પહોંચી જાય છે. ક્રમાંક 240. અરે જીવ, અનંત અનંત કાળ વીત્યો, તે પરનું તો કોઈ દિવસ કંઈ કર્યું જ નથી. અંદરમાં શુભાશુભ વિકલ્પો કરીને જન્મમરણ કર્યા, હવે અનંત ગુણનો પિંડ એવો જે નિજ શુદ્ધાત્મા તેને બરાબર સમજી તેમાં જ તીક્ષ્ણ દ્રષ્ટિ કરી પ્રયાણ કર. તેનું જ શ્રદ્ધાન, તેની અનુભૂતિ તેમાં જ વિશ્રામ કર. ક્રમાંક 241. ઓહો, આ તો ભગવાન આત્મા, સર્વાંગે સહજાનંદની મૂર્તિ, જ્યાંથી જુઓ ત્યાં આનંદ આનંદને આનંદ, જેમ સાકરમાં સર્વાંગે ગળપણ તેમ આત્મામાં સર્વાંગે આનંદ. ક્રમાંક 242. ચૈતન્ય દેવની ઓથ લે, તેના શરણે જા, તારા બધા કર્મો તૂટીને નાશ થઈ જશે. ચક્રવર્તી રસ્તેથી નીકળે તો અપરાધી જીવો ધ્રુજી ઉઠે છે. તો આ તો ત્રણ લોકનો બાદશાહ ચૈતન્ય ચક્રવર્તી, તેની પાસે જડકર્મ ઊભા જ ક્યાંથી રહે? ક્રમાંક 243. જ્ઞાયક આત્મા નિત્ય અને અભેદ છે. દ્રષ્ટિના વિષયભૂત એવા તેના સ્વરૂપમાં અનિત્ય શુદ્ધાશુદ્ધ પર્યાયો છે. ગુણભેદ કાંઈ છે જ નહીં. પ્રયોજનની સિદ્ધિ માટે એ જ પરમાર્થ આત્મા છે. તેના જ આશ્રયે ધર્મ પ્રગટ થાય છે. ક્રમાંક 244. ઓહો, આત્મા તો અનંતી વિભૂતિથી ભરેલો, અનંતા ગુણોનો રાશિ, અનંતા ગુણોનો મોટો પર્વત છે. ચારે તરફ ગુણો જ ભરેલા છે, અવગુણ એક પણ નથી. ઓહો, આ હું? આવા આત્માના દર્શન માટે જીવે કદી ખરું કુતૂહલ જ કર્યું નથી. ક્રમાંક 245. હું મુક્ત જ છું, મારે કંઈ જોઈતું નથી. હું તો પરિપૂર્ણ દ્રવ્યને પકડીને બેઠો છું. આમ જ્યાં અંદરમાં નક્કી કરે છે ત્યાં અનંતી વિભૂતિ અંશે પ્રગટ થઈ જાય છે. ક્રમાંક 246. ચક્ર રત્ન આયુધ શાળામાં પ્રગટ થયું હોય પછી ચક્રવર્તી નિરાતે બેસી ન રહે. છ ખંડ સાધવા જાય તેમ આ ચૈતન્ય ચક્રવર્તી જાગ્યો. સમ્યક દર્શનરૂપી ચક્રરત્ન પ્રાપ્ત થયું. હવે તો અપ્રમત્ત ભાવે કેવળ જ્ઞાન જ લે. ક્રમાંક 247. આત્મ સાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. અનંત કાળમાં ન થયું હોય એવું ચૈતન્ય તત્વમાં જઈને જે દિવ્ય દર્શન, તે જ અલૌકિક દર્શન છે. સિદ્ધ દશા સુધીની સર્વલબ્ધિ શુદ્ધાત્માનું ભૂતિમાં જઈને મળે છે. ક્રમાંક 248. વિશ્વનું અદ્ભુત તત્વ તું જ છો. તેની અંદરમાં જતા તારા અનંત ગુણોનો બગીચો ખીલી ઉઠશે. ત્યાં જ જ્ઞાન મળશે, ત્યાં જ આનંદ મળશે, ત્યાં જ વિહાર કર. અનંત કાળનો વિસામો ત્યાં જ છે. ક્રમાંક 249. તું અંદરમાં ઊંડો ઊંડો ઉતરી જા, તને નિજ પરમાત્માના દર્શન થશે. ત્યાંથી બહાર આવવું તને ગમશે જ નહીં. ક્રમાંક 250. મુનિઓને અંતરમાં પગલે પગલે પુરુષાર્થની પર્યાયે પર્યાયે પવિત્રતા ઝરે છે.